એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં. આજે આપણે એક એવા પુસ્તકની વાત કરવાના છીએ જે લખાયું તો 100 વર્ષથી પણ પહેલાં, પણ એની વાતો આજે પણ એટલી જ કદાચ વધારે લાગુ પડે છે. પુસ્તક છે યુવા કવિને પત્રો, લેટર્સ ટુ એ યંગ પોએટ, અને લેખક છે મહાન કવિ રેનર મારિયા રિલ્કે.
બિલકુલ. અને આ પુસ્તકની ખાસ વાત એ છે ને કે આ ખાલી કવિઓ કે લેખકો માટે જ નથી.
હા, એવું જ લાગે છે.
તે આપણા બધાના મનમાં જે સવારો ઉઠે ને કે ભાઈ સાચો રસ્તો કયો, જીવનમાં અર્થ કેવી રીતે મળે, આપણી અંદર જે પેલી ક્રિએટિવિટી છે તેને કેવી રીતે જીવંત રાખવી,
અને ખાસ કરીને અત્યારના સમયમાં આટલો બધો ઘોંઘાટ છે, બહારથી આટલું દબાણ છે,
બરાબર, એ બધાની વચ્ચે આપણો અંદરનો અવાજ, અંતરાત્માનો અવાજ એ કેવી રીતે સાંભળવો. રિલકે આમ સીધા જવાબો નથી આપતા, પણ
વિચારવા માટે એક દિશા આપે છે.
હા, ચોક્કસ, સાચી દિશામાં વિચારતા કરી દે છે. તો જેમણે આ અદ્ભુત વિચારો આપ્યા છે એ રેનર મારિયા રિલકે, 1875 થી 1926, એમના વિશે થોડું જાણીએ.
હા, જાણવું જોઈએ.
તેઓ 20મી સદીના જર્મન ભાષાના, મતલબ કે સૌથી પ્રભાવશાળી કવિઓમાંના એક ગણાય છે. જન્મ પ્રાગમાં.
ઓહ.
એમની જે કવિતાઓ છે, જેવી કે ડ્યુનો એલિજીઝ કે સોનેટ્સ ટુ ઓર્ફિયસ, એમાં પ્રેમ, મૃત્યુ, આધ્યાત્મિકતા જેવા ગહન વિષયો, હા, ખૂબ સંવેદનશીલતાથી અને ઊંડાણથી સ્પર્શ્યા છે એમણે.
અને એમની ભાષામાં પણ કંઈક અલગ જ વાત છે, નહીં?
હા, એક અનોખી સંગીતમયતા છે, એક રહસ્યમય સૌંદર્ય છે એમના શબ્દોમાં.
અને રિલકેની વાત એટલે પણ ખાસ છે કારણ કે તેઓ ખાલી વાતો નહોતા કરતા, મતલબ એમણે જે કહ્યું એ પ્રમાણે જીવવાનો પણ પ્રયત્ન કર્યો.
બરાબર.
એમનું જીવન પોતે જ જાણે એકાંત, કળા પ્રત્યેનું સમર્પણ અને સતત પોતાની જાતને શોધવાની એક યાત્રા હતી. એટલે આ પુસ્તક કોઈ ઉપદેશ જેવો નથી લાગતું. આ તો એક યુવાન હતા, ફ્રાન્સ ઝેવર કેપસ, લશ્કરી શાળામાં ભણતા હતા અને કવિ બનવા માંગતા હતા.
હા, એમની સાથેનો પત્રવ્યવહાર છે આ.
હા, એટલે આ પત્રોમાં એકદમ આત્મીયતા છે, પ્રામાણિકતા છે, એમનો પોતાના અનુભવનો નિચોડ છે. કોઈ ગુરુની જેમ નહીં, પણ એક અનુભવી મિત્ર તરીકે, માર્ગદર્શક તરીકે વાત કરે છે.
બરાબર.
તો મૂળભૂત રીતે આ પુસ્તક શું છે? 1903 થી 1908 વચ્ચે લખાયેલા 10 પત્રો, પેલા 19 વર્ષના યુવાન ફ્રાન્સ કેપ્સને. કેપ્સે શરૂઆતમાં તો પોતાની કવિતાઓ મોકલીને સલાહ માંગી હતી, ટીકા માંગી હતી, પણ રિલકે જે જવાબ આપ્યા એ કંઈક જુદા જ હતા.
હા, ટેકનિક કે શૈલી સુધારવા કરતા ઘણા ઊંડા હતા.
બરાબર.
ખરું કહ્યું. રિલકે તો કવિતાની ટીકા કરવાની જ, મતલબ, ના પાડી દીધી. એમણે કહ્યું કે કોઈ કળાનું મૂલ્યાંકન બહારથી ન થાય.
અચ્છા.
હા, ખરી કસોટી તો અંદરથી જ થવી જોઈએ. અને આખા પુસ્તકનો મુખ્ય સૂરજ આ જ છે કે બહારના મંતવ્યો, પ્રશંસા, ટીકા, એ બધા ઘોંઘાટથી દૂર જઈને
પોતાના અંદરના અવાજને ઓળખવો,
પોતાના આંતરિક સત્યને, પોતાના અંતરાત્માના અવાજને ઓળખવો અને એના પર ભરોસો કરવો. પછી રિલકે આપણને પેલું એકાંત, સોલિટ્યુડનું મહત્વ સમજાવે છે.
હા, એ મુદ્દો બહુ રસપ્રદ છે.
પણ એ નકારાત્મક એકલતા, લોનલીનેસ નહીં, પણ પોતાની જાતને શોધવા અને વિકસાવવા માટે જરૂરી જે સકારાત્મક અવકાશ છે એની વાત કરે છે.
અને જીવનની મુશ્કેલીઓ, શંકા, ઉદાસી એ બધાને પણ અલગ રીતે જોવાનું કહે છે.
હા, એને નકારાત્મકતા તરીકે નહીં, પણ જાણે પરિવર્તનના સંકેત તરીકે જુએ છે.
એટલે જ આ પુસ્તક આજે પણ એટલું શક્તિશાળી લાગે છે, નહીં? યુવા કવિ એ ખાલી પેલો કેપસ નથી.
ના, આપણામાંનો દરેક વ્યક્તિ છે.
હા, જે પોતાના જીવનમાં કંઈક અર્થપૂર્ણ બનાવવા મથે છે, પછી એ કળા હોય, સંબંધ હોય, કારકિર્દી હોય કે પછી પોતાની જાતને ઘડવાની વાત હોય. રિલકેની પેલી જાણીતી સલાહ છે ને કે જવાબો પાછળ દોડવાને બદલે
પ્રશ્નોને પ્રેમ કરતા શીખો.
હા, અને ધીરજ રાખો, કદાચ સમય જતા જવાબો મળી જશે અથવા આપણે એ જવાબોને જીવતા શીખી જઈશું.
બરાબર.
એક રીતે આત્મા માટેની ગાઈડબુક જેવું છે.
ચાલો તો હવે આ પત્રોમાં જે મુખ્ય વાતો છે એમાં થોડા ઊંડા ઉતરીએ. શરૂઆત ક્યોથી કરે છે રિલકે? શરૂઆત પેલી ટીકાના ના પાડવાથી જ. રિલકે કેપુસને કહે છે કે ભાઈ બાર કોઈ શું કહે છે મહત્વનું નથી. ખરી વાત એ છે કે તમારે શા માટે લખવું છે અને પછી પેલો પ્રખ્યાત સવાલ પૂછે છે,
પેલો રાતવાળો.
હા, તમારી અંદર ઉતરો, એ કારણ શોધો જે તમને લખવા માટે મજબૂર કરે છે. રાતના સૌથી શાંત સમયે તમારી જાતને પૂછો, જો મને લખવાની મનાઈ કરવામાં આવે તો શું મરી જઈશ?
વાહ,
આ છે એમનો આંતરિક આવશ્યકતા, ઇનર નેસેસિટીનો ખ્યાલ.
એટલે કે જો એ કામ કરવું, એ સર્જન કરવું, એ શ્વાસ લેવા જેટલું જરૂરી હોય
તો જે માર્ગ તમારો છે, નહીં તો બીજાના કહેવાથી કે દેખાદેખીથી જવાનો કોઈ મતલબ નથી.
આજના સોશિયલ મીડિયાના જમાનામાં આ વાત કેટલી સાચી લાગે છે. આપણે સતત બહારથી માન્યતા, લાઇક્સ, કમેન્ટ્સ, એનાથી આપણી કિંમત નક્કી કરીએ છીએ.
બરાબર. રિલ્કે કહે છે કે ના, અંદર જુઓ, પોતાના નિર્ણય પર, પોતાના અંતરાત્મા પર વિશ્વાસ રાખો.
પણ એ વિશ્વાસ કેળવવા માટે
ધીરજ, એ બહુ જરૂરી છે. રિલ્કે વૃક્ષનું ઉદાહરણ આપે છે. જુઓ, વૃક્ષ ઉતાવળ નથી કરતું. શિયાળાના તોફાનો આવે, એને હલાવી નાખે તો પણ એ વસંત આવશે કે નહીં એવી શંકા નથી કરતું.
એ બસ ઊભું રહે છે.
હા, ધીરજથી, અને પોતાનો વિકાસ થવા દે છે. આપણો આંતરિક વિકાસ પણ આવો જ હોય છે, કુદરતી, ધીમો, એને ધક્કા મારીને ઝડપી ન કરી શકાય.
અને અંદર જોવાની વાત, આ ધીરજ રાખવાની વાત, આ બધા માટે રિલ્કે એક બીજી બહુ મહત્વની વાત કરે છે, એકાંત. પણ એમનો એકાંતનો મતલબ શું? પેલો એકલું લાગવું એ?
ના ના, આ બહુ સમજવા જેવો મુદ્દો છે. રિલ્કે કહે છે, મહાન આંતરિક એકાંત, ગ્રેટ ઇનર સોલિટ્યુડ, કેળવવું જરૂરી છે. પણ અહીં સ્પષ્ટતા કરે છે કે આ લોનલીનેસ નથી.
એટલે પેલું એકલવાયાપણું, અધૂરપનો ભાવ,
એ નહીં.
બરાબર.
એ નહીં, સોલિટ્યુડ એટલે પોતાની સાથે આરામથી રહી શકવાની ક્ષમતા, પોતાના વિચારો, ભાવનાઓ સાથે કનેક્ટ થવાની ક્ષમતા,
જે આજના ઘોંઘાટિયા વિશ્વમાં બહુ અઘરું છે.
બહુ જ. લોકો સતત કનેક્ટેડ રહેવા માગે છે, ઉપર છલ્લા સંબંધો, પ્રવૃત્તિઓ, એનાથી આ એકાંતથી ભાગવાનો પ્રયત્ન કરે છે. પણ રિલ્કે કહે છે કે જેઓ ઊંડાણથી જીવવા માંગે છે, કંઈક સર્જનાત્મક કરવા માંગે છે, એમને આ એકાંતને મિત્ર બનાવવું પડશે. એ ડરવાની જગ્યા નથી,
એ તો પોતાની જાતને શોધવાની, રિચાર્જ થવાની જગ્યા છે.
બરાબર, એ જ.
અને પ્રેમ વિશેનો એમનો વિચાર પણ આ એકાંત સાથે જોડાયેલો છે, નહીં, જે બહુ જ અલગ લાગે છે.
હા, એ સમય માટે તો અત્યંત ક્રાંતિકારી વિચાર કહેવાય. સાતમા પત્રમાં કહે છે કે પ્રેમ એટલે બે અધૂરા લોકોનું એકબીજામાં ભળી જઈને એક થઈ જવું, એ નથી.
એ તો નબળાઈ છે, એવું કહેશે.
હા, સાચો પ્રેમ તો એ છે જ્યાં બે એકાંત એકબીજાની રક્ષા કરે, સીમા બાંધે અને અભિવાદન કરે. મતલબ કે બે સ્વતંત્ર આત્મનિર્ભર વ્યક્તિઓ, તેઓ એકબીજાની સ્વતંત્રતા, એકબીજાના વ્યક્તિત્વનો આદર કરે, એકબીજાના વિકાસમાં મદદ કરે, પણ એકબીજા પર હાવી થવાનો પ્રયાસ ન કરે.
આ તો સંબંધોને બંધન નહીં પણ મુક્તિ તરીકે જોવાની વાત થઈ.
હા, પરસ્પર સન્માન પર આધારિત સંબંધ એક ઉચ્ચ આદર્શ છે. આ
ખરેખર વિચારવા જેવું છે. પણ જીવનમાં હંમેશા બધું સારું જ નથી હોતું. ડર લાગે, શંકા થાય, ઉદાસી આવે, એનું શું? એના વિશે શું કહે છે રિલ્કે?
રિલ્કે એનાથી ભાગવાનું નથી કહેતા, બલકે એને સ્વીકારવાનું અને સમજવાનું કહે છે. છઠ્ઠા પત્રમાં પેલી અમર સલાહ છે,
પેલી પ્રશ્નોવાળી.
હા, તમારા હૃદયમાં જે વણ ઉકેલ્યું છે તે પ્રત્યે ધીરજ રાખો અને પ્રશ્નોને જ પ્રેમ કરવાનો પ્રયાસ કરો, જાણે કે તે તાળા મારેલા ઓરડાઓ હોય અથવા કોઈ અજાણી ભાષામાં લખાયેલા પુસ્તકો હોય.
જવાબ શોધવાની ઉતાવળ ન કરો.
ના, બસ એ પ્રશ્નો સાથે જીવતા શીખો. કદાચ ધીરે ધીરે, સમય જતા, તમે પોતે જે જવાબ બની જશો અથવા જવાબ તમારી સામે આવશે.
એટલે અનિશ્ચિતતાથી ડરવાને બદલે તેને સ્વીકારવી.
હા, અને એ જ રીતે આઠમા પત્રમાં ઉદાસીની વાત કરે છે. ઉદાસીને તેઓ બીમારી નથી ગણતા.
તો શું ગણે છે?
એક સંકેત કે આપણી અંદર કંઈક નવું, મહત્વનું બની રહ્યું છે, કોઈ પરિવર્તન આવી રહ્યું છે. એ સમયે શાંત રહીને અંદર શું ચાલી રહ્યું છે એ સમજવાનો પ્રયાસ કરવો જોઈએ.
અને ડર વિશે પેલો ડ્રેગનવાળો વિચાર
અદ્ભુત. એ કહે છે, કદાચ આપણા જીવનના બધા ડ્રેગન્સ, ભયાનક જીવો, ખરેખર તો રાજકુમારીઓ છે, જે ફક્ત આપણને એકવાર સુંદરતા અને હિંમતથી કાર્ય કરતા જોવા માટે રાહ જોઈ રહી છે.
વાહ, એટલે કે જેને આપણે ભય કે મુશ્કેલી સમજીએ છીએ,
તે કદાચ આપણી અંદર છુપાયેલી શક્તિ અને સુંદરતાને બહાર લાવવાની તક છે.
તો આખો દ્રષ્ટિકોણ જ બદલી નાખે. અને ટૂંકમાં પેલું શરીર અને આત્મા વિશે પણ કંઈક કહે છે, નહીં?
હા, ચોથા પત્રમાં શરીર અને જાતીયતા વિશે બહુ સંવેદનશીલતાથી અને પોઝિટિવ રીતે વાત કરે છે, જે એ સમયના રૂઢિચુસ્ત વિચારોથી બહુ અલગ હતું.
શારીરિક અનુભવોને શરમજનક ગણવાને બદલે
કુદરતી અને સર્જનાત્મક ઊર્જાના સ્ત્રોત તરીકે જુએ છે, એને આદર આપવો જોઈએ. અને નવમા પત્રમાં જ્યારે પેલો યુવાન કેપિસ કારકિર્દી અને કળા વચ્ચે અટવાયેલો લાગે છે
ત્યારે રિલ્કે એને શું કહે છે?
ફરી પેલી આંતરિક આવશ્યકતા યાદ દેવડાવે છે. કહે છે કે જો કળાનો માર્ગ ખરેખર તારો પોતાનો હોય તો ભલે ગમે તેટલો મુશ્કેલ લાગે એના પર શ્રદ્ધા રાખ, કારણ કે કલાત્મક કાર્ય એ ખાલી કામ નથી,
એક ઊંડી આધ્યાત્મિક ખોજ પણ છે.
બરાબર.
તો આટલી બધી ઊંડી વાતો પછી આપણે આજના જીવન માટે આમાંથી મુખ્ય શું તારવી શકીએ? શું શીખવા જેવું છે આપણા સૌ માટે?
મને લાગે છે કે પહેલો અને સૌથી મહત્વનો સંદેશ છે આંતરિક સત્તા, ઇનર ઓથોરિટી પર ભરોસો.
એટલે કે બહારના લોકો શું કહેશે એના કરતા.
હા, સમાજ શું માનશે, સફળતાના માપદંડ શું છે, એ બધાથી ઉપર ઉઠીને પોતાના અંતરાત્માનો અવાજ સાંભળવો અને તેના પર વિશ્વાસ કરવો. કારકિર્દી હોય, જીવનસાથી હોય કે રોજબરોજના નિર્ણયો હોય, આ બહુ જ અગત્યનું છે.
બરાબર. બીજું
એકાંતની અનિવાર્યતા, એસેન્શિયલ સોલિટ્યુડ. આજના સતત ઘોંઘાટ, ડિજિટલ કનેક્શનના યુગમાં પોતાના માટે શાંત સમય કાઢવો, પોતાની સાથે રહેતા શીખવું,
એ માનસિક શાંતિ અને વિકાસ માટે ખૂબ જરૂરી છે.
હા, રિલ્કે યાદ અપાવે છે, એ સમય છે જ્યારે આપણે રિચાર્જ થઈ શકીએ, આપણા વિચારો સ્પષ્ટ કરી શકીએ.
ત્રીજું શું કહેશો?
ત્રીજું, ધીરજ અને પ્રશ્નો સાથે જીવવું. આપણને બધું જ ઇન્સ્ટન્ટ જોઈએ છે, નહીં? જવાબો, પરિણામો, સફળતા.
હા, તાત્કાલિક.
રિલ્કે શીખવે છે કે જીવન એક પ્રોસેસ છે, અનિશ્ચિતતા એનો ભાગ છે. ઉતાવળ કરવાને બદલે ધીરજ રાખવી, પ્રશ્નો સાથે જીવતા શીખવું, એનાથી ચિંતા ઘટે છે અને જીવનને વધુ ઊંડાણથી અનુભવી શકાય છે.
ચોથો મુદ્દો પણ બહુ મહત્વનો છે, મુશ્કેલીઓને નવી દૃષ્ટિથી જોવી, રિફ્રેમિંગ ડિફિકલ્ટીઝ.
હા, પડકારો કે નિષ્ફળતાને અંત ના માણવો, એને વિકાસની તક ગણવી. પેલો ડ્રેગનવાળો વિચાર
કે ભય કદાચ આપણી હિંમતની રાહ જોતી તક છે.
બરાબર. એ આપણને વધુ સ્થિતિસ્થાપક, રિઝિલિયન્ટ બનવામાં મદદ કરે છે.
અને પાંચમું, પેલો પ્રેમ વિશેનો વિચાર.
પ્રેમ એટલે બે એકાંતનું રક્ષણ, લવ એઝ પ્રોટેક્શન ઓફ સોલિટ્યુડ્સ. આ આપણને સ્વસ્થ, સંતુલિત સંબંધ બાંધવા પ્રેરે છે, જ્યાં પરસ્પર આદર હોય, વ્યક્તિગત સ્વતંત્રતા જળવાય
અને બંને સાથીઓ એકબીજાના વિકાસમાં મદદરૂપ થાય, એકબીજા પર આધારિત ના બની જાય.
બરાબર.
રિલ્કેના શબ્દોમાં ખરેખર કંઈક જાદુ છે, એવા કેટલાક વિચારો કે વાક્યો છે જે મનમાં ગુંજ્યા કરે છે.
ચોક્કસ. પહેલો તો પેલો મૂળભૂત સવાલ જ, પોતાની અંદર જાઓ, રાત્રિના સૌથી શાંત સમયે પોતાને પૂછો, શું મારે લખવું જ જોઈએ?
આ ખાલી લેખન માટે નહીં પણ જીવનના કોઈપણ મોટા નિર્ણય માટે પૂછવા જેવો સવાલ છે. શું આ મારી અંદરની સાચી જરૂરિયાત છે?
બિલકુલ. અને પેલો બીજો વિચાર, પ્રશ્નોને જ પ્રેમ કરવાનો પ્રયાસ કરો. કદાચ તમે ધીમે ધીમે, ધ્યાન આપ્યા વિના, કોઈ દૂરના દિવસે જવાબમાં જીવી જશો.
આ કેટલી મોટી રાહત આપે છે, નહીં? હંમેશા જવાબ હોવો જરૂરી નથી, ક્યારેક પ્રશ્ન સાથે ચાલવું એ જ રસ્તો છે.
હા. અને પ્રેમ વિશેનો દૃષ્ટિકોણ, બે વ્યક્તિઓ વચ્ચેના સંબંધનું સર્વોચ્ચ કાર્ય આ છે કે દરેક બીજાના એકાંતનું રક્ષણ કરે.
આ સંબંધોમાં ઊંડાણ અને સન્માનનું લવો અર્થ ઉમેરે છે.
અને છેલ્લે પેલો આશાવાદી અને હિંમત આપતો વિચાર, કદાચ આપણા જીવનના બધા ડ્રેગન રાજકુમારીઓ છે જે ફક્ત આપણને એકવાર સુંદરતા અને હિંમતથી કાર્ય કરતા જોવા માટે રાહ જોઈ રહી છે.
ભયને આ રીતે જોવાથી તેનો સામનો કરવાની શક્તિ મળે છે, ખરું ને?
ચોક્કસ. આ બધી વાતો ખૂબ પ્રેરણાદાયક છે, પણ સવાલ એ થાય કે આ સારા લાગતા વિચારોને આપણે રોજબરોજના જીવનમાં, વ્યવહારમાં કેવી રીતે ઉતારી શકીએ?
હા, સારો પ્રશ્ન છે. દાખલા તરીકે, જો કોઈ સર્જનાત્મક કામ કરતું હોય કે પોતાના વ્યવસાયમાં હોય,
તો
રિલ્કેની સલાહ એમને પેલી બહારની પ્રશંસા કે ટીકાથી બહુ પ્રભાવિત થયા વગર
પોતાના કામની ગુણવત્તા, પ્રામાણિકતા પર ધ્યાન આપવામાં મદદ કરી શકે.
હા, અને નિષ્ફળતા મળે તો હતાશ થવાને બદલે તેને શીખવાની તક ગણી શકાય.
અને વ્યક્તિગત વિકાસ માટે પેલું પ્રશ્નો સાથે જીવવાની કળા અપનાવીએ તો ભવિષ્યની ખોટી ચિંતા ઓછી થાય. જ્યારે મન ઉદાસ હોય, દુઃખી હોય, ત્યારે તેને દબાવવાને બદલે શાંતિથી તેની સાથે બેસીને સમજવાનો પ્રયાસ કરવો, કદાચ ડાયરી લખવી, ધ્યાન કરવું.
અને પેલું એકાંતનું મહત્વ સમજવાથી આપણે ડિજિટલ દુનિયામાંથી થોડો બ્રેક લઈને આપણી આંતરિક શાંતિ જાળવી શકીએ.
બરાબર. સંબંધોમાં પણ રિલકેનો વિચાર આપણને એવી ભાગીદારી બનાવવા પ્રેરે જ્યાં આપણે સાથીની અંગત જરૂરિયાત, એના સપના, એની સ્પેસ, એનો આદર કરીએ. તે વખતે પણ આ કામ લાગે, તૈયાર જવાબો આપવાને બદલે
એમને પોતાના પ્રશ્નો પૂછવા, પોતાની રીતે ઉકેલ શોધવા પ્રોત્સાહિત કરવા.
હા, અને પ્રક્રિયા પર વિશ્વાસ રાખવાનું શીખવવું, ભૂલો થાય તો તેને શીખવાના ભાગ રૂપે સ્વીકારવી.
ખરેખર પુસ્તક ભલે નાનું હોય પણ એના વિચારોની અસર બહુ ઊંડી અને દૂરગામી છે. આ ચર્ચા પછી મારા મનમાં તો ઘણા વિચારો ચાલી રહ્યા છે.
મારા માટે આ ચર્ચામાંથી સૌથી મહત્વની વાત એ જ છે કે આપણી અંદર જ શક્તિ અને શાળપણનો એક મોટો ખજાનો છે. બસ આપણે બહારના ઘોંઘાટથી થોડા દૂર થઈને એને સાંભળવાની અને એના પર વિશ્વાસ કરવાની હિંમત કેળવવાની જરૂર છે. આ જે આંતરિક સ્વતંત્રતાનો અહેસાસ છે ને, એ જ કદાચ રિલકેનો સૌથી મોટો ઉપહાર છે.
અને મને એ વાત બહુ સ્પર્શી ગઈ કે આજની આટલી ઝડપી દુનિયામાં જ્યાં બધું તાત્કાલિક જોઈએ છે, ત્યાં ધીરજ, એકાંત અને અનિશ્ચિતતાને સ્વીકારવી, આ વિચારો કેટલા બળવાખોર લાગે છે પણ કેટલા જરૂરી છે.
હા, ખરેખર
પ્રશ્નોને પ્રેમ કરવો આ વિચાર જ જીવન જીવવાની એક નવી રીત શીખવી શકે છે.
તો અંતે શ્રોતાઓ માટે એક વિચાર મૂકીને જઈએ.
હા, ચોક્કસ.
આજના સમયમાં જ્યારે બધું જ આપણું ધ્યાન બહારની તરફ ખેંચી રહ્યું છે, ત્યારે શું આપણે રિલકેની જેમ થોડી વાર અટકીને અંદર જવાની અને પ્રશ્નો સાથે જીવવાની હિંમત અને ધીરજ કેળવી શકીએ છીએ?
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.